એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના એક એવા મહાન સામ્રાજ્યની વાત કરવાના છીએ જેની અસર
આજે પણ આપણી દુનિયા પર વર્તાય છે, રોમન સામ્રાજ્ય.
નમસ્કાર. હા, રોમન સામ્રાજ્ય. અને આ સફરમાં જુઓ, આપણા માર્ગદર્શક છે ક્રિસ્ટોફર કેલી, એક જાણીતા ઇતિહાસકાર.
હા, અને આપણે એમના મુખ્ય બે લખાણો જોવાના છીએ, ખરું ને? એક તો પેલું ધ રોમન એમ્પાયર, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન પુસ્તક,
બરાબર.
અને બીજું છે એમના સંશોધનનો એક વ્યાપક સારાંશ. આપણો હેતુ એટલે ખાલી રોમની વાર્તા કહેવાનો નથી.
ના ના, આપણે એ સમજવું છે કે આટલું મોટું સામ્રાજ્ય ખરેખર ચાલતું કેવી રીતે હતું, એની અંદરની વાત શું હતી.
બિલકુલ. અને એ સમજવું આજે પણ એટલું જ જરૂરી છે.
કેમ, એ શા માટે જરૂરી છે?
કારણ કે જુઓ, રોમન સામ્રાજ્યનો વારસો કેટલો બધો છે. એમના કાયદા, શાસનની રીતો,
હા, ભાષા, સ્થાપત્ય, ઘણું બધું. એ પશ્ચિમી સંસ્કૃતિનો પાયો બન્યો અને એની અસર તો આખી દુનિયામાં ફેલાઈ.
બરાબર. અને આપણે ફિલ્મોમાં જે રોમ જોઈએ છે ને,
હા, એકદમ ભવ્ય.
હા, પણ વાસ્તવિકતા એના કરતાં ઘણી વધુ જટિલ છે. ક્યારેક તો આશ્ચર્ય થાય એવી. અને કેલી આપણને બસ એ જ જટિલતા સમજવામાં મદદ કરે છે.
એટલે ખાલી સમ્રાટો અને સેનાપતિઓની વાતો નહીં.
ના ના, કેલી આપણને પડદા પાછળ લઈ જાય છે. સત્તા કેવી રીતે ચાલતી હતી, શોષણ કેવી રીતે થતું હતું, લોકો કેવી રીતે અનુકૂલન સાધતા હતા, અને સામાન્ય લોકો એમનું જીવન કેવું હતું, એ બધી વાસ્તવિકતાઓ.
તો ચાલો શરૂ કરીએ આ ઊંડાણપૂર્વકની ચર્ચા. સૌથી પહેલા આપણા આ માર્ગદર્શક ક્રિસ્ટોફર કેલી, એમના વિશે થોડું જાણીએ. કોણ છે અને એમનો દ્રષ્ટિકોણ કેમ આટલો અલગ છે?
જરૂર. તો ક્રિસ્ટોફર કેલી એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ક્લાસિક્સ અને પ્રાચીન ઇતિહાસના પ્રોફેસર છે. એમણે હાર્વર્ડમાંથી ડોક્ટરેટ કરી છે.
ઓકે.
અને એમની ખાસિયત એ છે કે તેઓ પાછળના રોમન સામ્રાજ્યના નિષ્ણાત ગણાય છે, એટલે કે સામ્રાજ્યના અંતિમ સદીઓનો ઇતિહાસ.
ઓ, એટલે મોટાભાગના ઇતિહાસકારો જ્યાં રોમના ઉદય અને સુવર્ણકાળ પર ધ્યાન આપે, ત્યાં કેલી એના પછીના સમય પર વધુ ધ્યાન આપે છે. એ જ એમને અલગ પાડે છે, નહીં?
હા, બરાબર. અને એના લીધે જ એ રોમન ઇતિહાસને એક લાંબા પ્રવાહ તરીકે જોઈ શકે છે. એ પેલી ઉદર અને પતનવાળી સરળ વાર્તામાં બહુ માનતા નથી. એમની વિશિષ્ટતા એ છે કે એ આધુનિક સવાલો પૂછે છે, જેમ કે સત્તા ખરેખર કામ કેવી રીતે કરે છે, કોઈ સામ્રાજ્ય આટલો સમય ટકી રહેવા શું કરે છે, એમની વિચારધારા કેવી રીતે બને છે.
એટલે ખાલી તારીખો અને ઘટનાઓની યાદી નહીં.
બિલકુલ નહીં. એ તો ઇતિહાસને બીજા ક્ષેત્રો સાથે જોડે છે. પુરાતત્વ, સિક્કાશાસ્ત્ર, શિલારેખો, અરે રાજનીતિ વિજ્ઞાન પણ.
વાહ, એટલે એકદમ હોલિસ્ટિક એપ્રોચ કહેવાય.
હા, આનાથી એ રોમની એક બહુપરિમાણીય એટલે કે મલ્ટી ડાયમેન્શનલ છબી રજૂ કરી શકે છે, જે આપણી સામાન્ય સમજને ખરેખર પડકારે છે. એમ કહી શકાય કે એ આપણને રોમની ભવ્યતા પાછળ રહેલો જે માનવીય સંઘર્ષ છે, જે જટિલતા છે, એ જોવાની પ્રેરણા આપે છે.
બરાબર. તો આટલું જાણ્યા પછી કેલીના વિશ્લેષણનો મુખ્ય સાર શું છે? એમના લખાણોમાંથી કયા મુખ્ય વિચારો બહાર આવે છે?
જુઓ, અહીંયા આપણને રોમન સામ્રાજ્યને સમજવા માટે બે મુખ્ય દૃષ્ટિકોણ મળે છે. આમ તો બંને જોડાયેલા છે, પણ આપણે સમજવા ખાતર એમને અલગ પાડી શકીએ.
કયા બે દૃષ્ટિકોણ?
એક છે સત્તા અને શોષણ પર ભાર મૂકતો દૃષ્ટિકોણ, અને બીજો છે અનુકૂલન અને એકીકરણ પર.
રસપ્રદ. ચાલો પેલા સત્તા અને શોષણવાળા દૃષ્ટિકોણની વાત કરીએ. આ કદાચ પેલી વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનમાં વધુ હશે, ખરું?
હા, એવું કહી શકાય. આ દૃષ્ટિકોણ પ્રમાણે રોમન સામ્રાજ્ય મૂળભૂત રીતે હતું શું, તો કે વિજય, શોષણ અને નિયંત્રણ પર ચાલતી એક સિસ્ટમ. અત્યંત કાર્યક્ષમ, પણ સાથે સાથે ક્રૂર પણ. અને નવાઈની વાત એ છે કે આટલું મોટું સામ્રાજ્ય ચલાવવા માટે એમની પાસે કોઈ બહુ મોટી સરકારી મશીનરી એટલે કે બ્યુરોક્રેસી નહોતી. કેલી એને ન્યૂનતમ રાજ્ય કહે છે.
ન્યૂનતમ રાજ્ય આટલા મોટા સામ્રાજ્ય માટે? આ શબ્દ તો થોડો વિચિત્ર લાગે છે. તો પછી શાસન કોણ કરતું હતું?
મોટાભાગનું કામ જુઓ, સ્થાનિક જે ધનિક અને પ્રભાવશાળી લોકો હોય ને, એમને સોંપી દેવામાં આવતું. રોમનું કેન્દ્ર સરકારનું મુખ્ય કામ શું? સેના દ્વારા શાંતિ જાળવવી.
જે શાંતિ ઘણીવાર હિંસાથી લાદવામાં આવતી હતી એમ ને?
બરાબર. બીજું કામ ન્યાય કરવો, ખાસ કરીને રોમન નાગરિકો માટે. અને સૌથી અગત્યનું, કર ઉઘરાવવો, ટેક્સ કલેક્શન.
ઓ, એટલે મુખ્ય ફોકસ એના પર.
હા, આ દૃષ્ટિકોણ રોમની શક્તિ પાછળ રહેલી પેલી નિર્દય કાર્યક્ષમતા અને એમનો જે વૈચારિક પ્રચાર હતો, પ્રોપેગેન્ડા, એના પર ભાર મૂકે છે, જેનાથી એમનું શાસન યોગ્ય ઠરવાતું.
અને પેલી પેક્સ રોમાનાની વાત, રોમન શાંતિ.
હા, એને પણ આ દૃષ્ટિકોણ પડકારે છે. કહે છે કે આ શાંતિ ખરી, પણ કોના માટે? જીતેલા લોકો માટે તો એ શોષણોનો જ સમય હતો.
સમજાયો. હવે પેલો બીજો દૃષ્ટિકોણ, અનુકૂલન અને એકીકરણ, એ શું કહે છે?
આ દૃષ્ટિકોણ રોમ આટલો લાંબો સમય કેમ ટક્યું અને એનો આટલો પ્રભાવ કેમ રહ્યો, એનું કારણ માત્ર લશ્કરી તાકાતમાં નથી જોતો.
તો શેમાં જુએ છે?
એ જુએ છે રોમની જબરદસ્ત અનુકૂલન સાધવાની ક્ષમતામાં, એડેપ્ટેબિલિટીમાં. અને બીજું, જીતેલા લોકોને સામ્રાજ્યમાં સમાવી લેવાની, ઇન્ટિગ્રેશનની એમની આવડતમાં. રોમ કોઈ સ્થિર વસ્તુ નહોતી, એ સતત બદલાતી વિકસતી વ્યવસ્થા હતી.
એટલે કે એ લોકો ખાલી જીતતા જ નહોતા, પણ જીતેલા વિસ્તારો અને લોકોને પોતાની સિસ્ટમનો ભાગ બનાવવામાં પણ માહિર હતા, એવું કહેવા માંગો છો?
બિલકુલ. એમણે અલગ અલગ સંસ્કૃતિઓ અને પ્રદેશોનું સફળતાપૂર્વક સંચાલન કર્યું, બહારના પ્રભાવોને પણ અપનાવ્યા અને શાસન માટે સ્થાયી સંસ્થાઓ બનાવી.
અને એમની લવચિકતા કેવી હતી?
ખૂબ જ વ્યવહારિક, પ્રેગ્મેટિક ફ્લેક્સિબિલિટી. જેમ કે જીતેલા લોકોને ધીમે ધીમે નાગરિકતાના અધિકારો આપવા, આ બહુ મોટી વાત હતી. એનાથી લોકોને લાગ્યું કે અમે ખાલી પ્રજા નથી, પણ કંઈક અંશે ભાગીદાર છીએ.
તો આ બંને દ્રષ્ટિકોણ મળીને આપણને રોમની એક વધુ પૂરી, કદાચ વધુ વાસ્તવિક તસવીર આપે છે. એટલે કેલીનો હેતુ ખાલી ઘટનાઓ ગણાવવાનો નથી, પણ રોમ કેવી રીતે ચાલતું હતું, શું એને ટકાવી રાખતું હતું અને એની સાચી કિંમત શું હતી, એ સમજાવવાનો છે.
હા, બરાબર. આ એક વિશ્લેષણાત્મક સફર છે. આપણે રોમ પોતાની જે પ્રશંસા કરતું હતું, શાંતિ, ન્યાય, સંસ્કૃતિ, એની પાછળ જોવાનું છે. વિજયની વાસ્તવિકતા, કરવેરાનો બોજ, ગુલામી, સામાજિક અસમાનતા, આ બધું જોવાનું છે.
અને જુદા જુદા લોકોના દ્રષ્ટિકોણથી વિચારવાનું છે. સૈનિક શું વિચારતો હશે, પ્રાંતનો કોઈ અમીર શું વિચારતો હશે, ગુલામનું શું, શરૂઆતના ખ્રિસ્તીઓનું શું.
બિલકુલ, એનાથી જ આખી વાત સમજાય.
ચાલો તો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ. કેલીના વિશ્લેષણના કેટલાક મુખ્ય ભાગો જોઈએ. શરૂઆત કરીએ સામ્રાજ્યના પાયાથી, એનો વિસ્તાર, લશ્કરી શક્તિ, વિજય કેવી રીતે થયા.
હા, તો કેલી સૌથી પહેલા રોમન સામ્રાજ્યનો જે વિશાળ ભૌગોળિક વિસ્તાર હતો અને એમાં જે વિવિધતા હતી એના પર ધ્યાન દોરે છે. વિચાર કરો, બ્રિટનથી લઈને ઉત્તર આફ્રિકા
અને સ્પેનથી લઈને મધ્ય પૂર્વ સુધી, અકલ્પનીય.
બરાબર. અને આ બધાને જોડનાર કડી કોણ? ભૂમધ્ય સમુદ્ર. રોમનો એને ગર્વથી કહેતા, મારે નોસ્ત્રમ, આપણો સમુદ્ર.
હા, સાંભળ્યું છે.
એ એમના માટે રાજમાર્ગ જેવો હતો. વેપાર, સૈનિકોની હેરફેર, સંદેશાવ્યવહાર, બધા માટે જીવાદોરી.
અને આટલો મોટો વિસ્તાર જીત્યો કેવી રીતે? કોઈ માસ્ટર પ્લાન હતો એમની પાસે?
હંમેશા નહીં. કેલી કહે છે કે ઘણીવાર તો એમનું વિસ્તરણ રક્ષણાત્મક સામ્રાજ્યવાદ જેવું હતું.
એટલે
કે પોતાની સરહદો સુરક્ષિત કરવા માટે તેઓ પાડોશી પ્રદેશો પર હુમલો કરતા અને પછી એને જીતી લેતા. જો કે કાર્થેજ સામેના જે પ્યુનિક યુદ્ધો થયા એનાથી તો એ ખરેખર એક વિશ્વશક્તિ બની ગયા.
અને લશ્કરી તાકાત, એમની સેના આટલી સફળ કેમ હતી?
જુઓ, એમનો ફાયદો ખાલી બહાદુરી કે યુદ્ધની ચાલમાં નહોતો.
તો પછી શેમાં હતો?
એમની સિસ્ટમમાં, પ્રણાલીગત શ્રેષ્ઠતામાં, એમની ટ્રેનિંગ, એમનું લોજિસ્ટિક્સ એટલે કે સેનાને સાધન સરંજામ પહોંચાડવાની વ્યવસ્થા, એમની એન્જિનિયરિંગની આવડત, રસ્તા, પુલ, કિલ્લા બનાવવાની ક્ષમતા.
હા, એ તો આપણે જાણીએ છીએ.
અને લાંબા ગાળાની વ્યૂહરચના ઘડવાની ધીરજ. એ લોકો હારમાંથી પણ શીખતા અને પોતાની પદ્ધતિઓ સુધારતા રહેતા. બીજું, એ જીતેલા લોકોમાંથી પણ સૈનિકો ભરતી કરતા અને નિવૃત્ત સૈનિકોને જીતેલા પ્રદેશોમાં વસાવતા. એનાથી નિયંત્રણ પણ રહેતું. શરૂઆતમાં તો એમની સેના લૂંટફાટ માટે જ હતી, સંપત્તિ ભેગી કરવાનું સાધન.
આ લશ્કરી તાકાત તો સમજ્યા, પણ આટલા વિશાળ અને વિવિધ સામ્રાજ્ય પર રાજ કેવી રીતે ચલાવતા હતા? ખાસ કરીને જ્યારે તમે કહ્યું કે એમની પાસે મોટી બ્યુરોક્રેસી ન હતી. અહીં પેલો ન્યૂનતમ રાજ્યનો વિચાર પાછો આવે છે.
હા, એ ખરેખર વિચારવા જેવું છે. કેન્દ્રીય વહીવટ બહુ નાનો હતો. પ્રાંતોમાં જે ગવર્નર હોય એ અને એમનો નાનો સ્ટાફ, એમનો મુખ્ય ત્રણ કામ.
કયા ત્રણ?
એક, સેનાનું નેતૃત્વ કરવું. બીજું, રોમન નાગરિકો માટે ન્યાયની દેખરેખ રાખવી. અને ત્રીજું, કરવેરાની વસૂલાત બરાબર થાય એ જોવું.
તો પછી રોજબરોજનું શાસન, કાયદો વ્યવસ્થા એ બધું કોણ સંભાળતું?
એ મોટે ભાગે સ્થાનિક શહેરોના જે ધનિક અને પ્રભાવશાળી લોકો હોય ને એમના ઉપર છોડી દેવાતું, લોકલ એલિટ્સ પર.
પણ આનો મતલબ એ થયો કે એ લોકો પોતાની મનમાની કરી શકતા હતા? રોમનું નિયંત્રણ કેટલું રહેતું તેમના પર?
રોમ એમને એમની સત્તા, સંપત્તિ, સ્થાનિક પ્રભાવ એ બધું જાળવી રાખવા દેતું. બદલામાં શું જોઈતું? એમની વફાદારી અને કરવેરા બરાબર મળે એની ખાતરી.
એટલે રોમ માટે આ ઓછું ખર્ચાળ અને કાર્યક્ષમ હતું.
હા, પણ એનો એક બીજો અર્થ એ પણ થયો કે સ્થાનિક સ્તરે અસમાનતા વધી, કારણ કે શાસન અને એના ફાયદા મુખ્યત્વે આ ઉચ્ચ વર્ગના હાથમાં જ રહ્યા.
બરાબર. પણ અહીં પેલો બીજો દૃષ્ટિકોણ, અનુકૂલન અને લવચિકતાનો, એ પણ લાગુ પડે છે ને? શું આ ન્યૂનતમ રાજ્ય સિસ્ટમમાં પણ લવચિકતા હતી?
ચોક્કસ હતી. રોમે બધા પર એક સરખો કડક નિયંત્રણ લાદવાનો પ્રયાસ ન કર્યો. સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે એમણે પોતાની નીતિઓ બદલી. દરેક પ્રાંતની વ્યવસ્થા થોડી અલગ હોઈ શકતી.
એટલે કાયદા અને કરવેરામાં પણ ફરક રહેતો?
હા, થોડો ઘણો. સ્થાનિક જરૂરિયાતોનું ધ્યાન રખાતું. અને સૌથી મહત્વની વાત, સમય જતાં એમણે જીતેલા લોકોમાંથી ઘણાને રોમન નાગરિકતાના અધિકારો આપ્યા. આનાથી લોકોમાં એક પ્રકારની જોડાયાની ભાવના આવી. એમણે એકરૂપતા લાદવાને બદલે વિવિધતાનું સંચાલન કર્યું.
અને અર્થતંત્ર અને સમાજ પર આવીએ. શરૂઆતમાં તમે કહ્યું કે સેના લૂંટનું એન્જિન હતી. શું એ જ એમના અર્થતંત્રનો મુખ્ય આધાર હતો?
શરૂઆતમાં તો હા. યુદ્ધમાં જીતેલી સંપત્તિ, સોનું, ચાંદી, જમીન અને ખાસ કરીને ગુલામો, એનાથી રોમ અને એનો ઉચ્ચ વર્ગ ખૂબ સમૃદ્ધ થયા.
પણ પછી જ્યારે સામ્રાજ્યનો વિસ્તાર સ્થિર થઈ ગયો,
ત્યારે નિયમિત કરવેરા, ટેક્સેશન એ આવકનો મુખ્ય સ્ત્રોત બન્યા. મુખ્ય બે કર હતા, માથાદીઠ કર અને જમીન પરનો કર.
અને આનો બોજ કોના પર પડતો હશે?
સામાન્ય પ્રજા પર, ખાસ કરીને ખેડૂતો પર. ખૂબ ભારે બોજ હતો.
તો પેલી પેક્સ રોમાના, રોમન શાંતિ, એનો હેતુ શું આ કરવેરાની વસૂલાત સરળ બનાવવાનો જ હતો?
કેલી એવી દલીલ કરે છે કે હા, એ એક મુખ્ય હેતુ હતો. શાંતિનો મતલબ એ કે વ્યાપાર અને સંસાધનોનો પ્રવાહ રોમ તરફ વહેતો રહે કોઈ અડચણ વગર.
પણ બીજો દૃષ્ટિકોણ અહીં શું કહે છે?
એ ઉમેરે છે કે રોમે આર્થિક એકીકરણ માટે પણ પગલાં લીધા. એમણે સમાન ચલણ દાખલ કર્યું, બેન્કિંગ જેવી વ્યવસ્થાઓ ઊભી કરી, વ્યાપારી માર્ગો બનાવ્યા, કાયદાકીય સુરક્ષા આપી. આનાથી શું થયું?
વેપાર વધ્યો હશે.
બરાબર. સામ્રાજ્યમાં વેપાર વધ્યો અને ઘણા લોકો માટે આર્થિક તકો પણ ઊભી થઈ. આનાથી સામ્રાજ્યમાં એમનો એક હિસ્સો છે એવી ભાવના પણ મજબૂત થઈ.
પણ આ સમૃદ્ધિ શું એ બધા માટે હતી? રોમન સમાજ કેવો હતો અંદરથી?
ના ના, બિલકુલ બધા માટે નહોતી. રોમન સમાજ ભયંકર રીતે અસમાન હતો. ગુલામી તો એનો પાયો હતી. કેલી એને વિજેતાઓ અને હારનારાઓનો સમાજ કહે છે.
વિજેતાઓ અને હારનારાઓ કોણ હતા? વિજેતાઓ,
વિજેતાઓ એટલે સેનેટરો, ઇક્વેસ્ટ્રિયન જે બીજો એક શ્રીમંત અને પ્રભાવશાળી વર્ગ હતો, અને પ્રાંતોના સ્થાનિક ઉચ્ચ વર્ગના લોકો. આ બધા મળીને કદાચ કુલ વસ્તીના 1% કરતાં પણ ઓછા હશે.
માત્ર 1%?
હા, પણ મોટાભાગની સંપત્તિ અને સત્તા એમના જ હાથમાં હતી.
અને હારનારાઓ?
એ હતી બાકીની વિશાળ બહુમતી, નાના ખેડૂતો, શહેરોમાં રહેતા ગરીબ લોકો અને કરોડોની સંખ્યામાં ગુલામો.
એમના માટે જીવન કેવું હતું?
ખૂબ જ કઠિન, ટૂંકું, અનિશ્ચિત. સરેરાશ આયુષ્ય કદાચ માત્ર 25-30 વર્ષનું જ.
ફક્ત 25-30 વર્ષ?
હા, બાળ મૃત્યુદર ખૂબ ઊંચો હતો. રોગચાળો, દુષ્કાળ, કુપોષણ આ બધું સામાન્ય હતું. અને સમાજ અત્યંત પિતૃસત્તાક હતો. કુટુંબના વડા પુરુષ પેટર ફેમિલિયસનો અધિકાર લગભગ અમર્યાદિત હતો.
બાપરે.
હવે સંસ્કૃતિ અને ધર્મની વાત કરીએ. આટલા મોટા અને વિવિધ સામ્રાજ્યમાં એક રોમન ઓળખ બની કેવી રીતે? શું એમણે બધા પર રોમન સંસ્કૃતિ લાદી દીધી હતી?
ના, એવું સીધે સીધું નહોતું. રોમન ઓળખ શરૂઆતમાં વંશીય હતી, પણ ધીમે ધીમે એ નાગરિક ઓળખ બની ગઈ. એટલે કે તમે રોમન સામ્રાજ્યના નાગરિક છો, ભલે તમે ગમે ત્યાં જન્મ્યા હો.
અને સંસ્કૃતિનું શું?
એમણે પોતાની સંસ્કૃતિ લાદવાને બદલે સ્થાનિક સંસ્કૃતિઓ સાથે ભળી જવાની નીતિ અપનાવી. એને રોમનાઇઝેશન કહે છે. પણ એ એક ટુ વે પ્રોસેસ જેવી હતી. સ્થાનિક વિશિષ્ટતાઓ પણ જળવાઈ રહી.
તો પછી એકીકરણ કેવી રીતે થયું?
કાયદો, લેટિન ભાષા, ખાસ કરીને પશ્ચિમના ભાગોમાં એમનું સ્થાપત્ય, શિક્ષણ, આ બધી બાબતોએ એકીકરણમાં મદદ કરે. એમની આ સાંસ્કૃતિક લવચિકતા પણ એમની સફળતાનું એક કારણ ગણાય.
અને ધર્મ? આપણે જાણીએ છીએ કે એ લોકો ઘણા દેવી દેવતાઓને માનતા હતા. હા, એમનો પરંપરાગત ધર્મ બહુદેવવાદી હતો અને એ ઘણો વ્યવહારુ હતો. જાણે લેવડ દેવડ, દેવતાઓને બલિદાન આપો, પૂજા કરો અને બદલામાં રક્ષણ કે સમૃદ્ધિ મેળવો.
એ રાજકારણ સાથે પણ જોડાયેલો હતો ને?
હા, ગાઢ રીતે જાહેર જીવનનો ભાગ હતો. સમ્રાટની પૂજા પણ થતી, પણ એ ધાર્મિક શ્રદ્ધા કરતા રાજ્ય પ્રત્યે વફાદારી બતાવવાનું એક પ્રતીક વધુ હતી. શરૂઆતમાં રોમ બીજા ધર્મો પ્રત્યે ઘણું સહિષ્ણુ હતું. સ્થાનિક દેવતાઓને પણ પોતાના દેવમંડળમાં સમાવી લેતું.
પણ પછી ખ્રિસ્તી ધર્મ આવ્યો, એણે શું ફરક પાડ્યો?
ખ્રિસ્તી ધર્મ અલગ હતો. એ એકેશ્વરવાદી હતો, એક જ ઈશ્વર, અને એમણે સમ્રાટની પૂજા કરવાનો ઇનકાર કર્યો.
હા, એ તો મોટો સંઘર્ષ થયો હશે.
થયો. કેલી સૂચવે છે કે ખ્રિસ્તી ધર્મનો જે સંદેશ હતો, મુક્તિનો, સમાનતાનો, એ સામ્રાજ્યના હારનારાઓ માટે વધુ આકર્ષક હતો. ગરીબો, ગુલામો, સ્ત્રીઓ.
અને એમનું સંગઠન પણ મજબૂત હતું ને?
હા, એમનું સમુદાય બહુ સંગઠિત હતો. શરૂઆતમાં એમના પર ખૂબ અત્યાચાર થયા, પણ આખરે સમ્રાટ કોન્સ્ટન્ટાઇનના ધર્માંતરણ પછી એ સામ્રાજ્યનો મુખ્ય ધર્મ બની ગયો.
એટલે રોમની ધાર્મિક લવચિકતા પહેલા એમને સમાવવાનો પ્રયત્ન કર્યો, પણ પછી?
હા, પણ આખરે ખ્રિસ્તી ધર્મે રોમન સંસ્કૃતિને મૂળભૂત રીતે બદલી નાખી. જોકે ઘણી રોમન સંસ્થાઓ અને પરંપરાઓ નવા ખ્રિસ્તી સ્વરૂપમાં ચાલુ રહી.
અને અંતે વાત આવે છે રોમન સામ્રાજ્યના પતનની. શું એ ખરેખર એકાએક તૂટી પડ્યું, જેમ આપણે ઘણીવાર સાંભળીએ છીએ?
જુઓ, કેલી અને ઘણા આધુનિક ઇતિહાસકારો આ પતન શબ્દ સામે સવાલ ઉઠાવે છે. એ કહે છે કે આ કોઈ એક ઘટના નહોતી, આ પશ્ચિમી સામ્રાજ્યમાં સદીઓ સુધી ચાલેલી એક લાંબી અને જટિલ પ્રક્રિયા હતી, જેને પતન કહેવા કરતાં પરિવર્તન કહેવું વધુ યોગ્ય છે.
પરિવર્તન?
હા. અને યાદ રાખો, પૂર્વીય ભાગ તો બચી ગયો બાયસેન્ટાઇન સામ્રાજ્ય તરીકે, એ તો બીજા હજાર વર્ષ ચાલ્યો.
ઓ હા, એ ખરું. તો પશ્ચિમમાં શું થયું હતું?
પશ્ચિમમાં ઘણા બધા પરિબળો હતા. અંદરની રાજકીય અસ્થિરતા, આર્થિક મુશ્કેલીઓ અને બહારથી જ જર્મેનિક લોકોના સતત હુમલા અને એમનું સ્થળાંતર. ધીમે ધીમે કેન્દ્રીય રોમન સત્તા નબળી પડતી ગઈ.
અને એની જગ્યાએ પેલા બાર્બેરિયન રાજ્યો આવ્યા.
હા, જેને રોમનું બાર્બેરિયન કહેતા હતા, એ જર્મેનિક લોકોના અલગ અલગ રાજ્યો ઉભરી આવ્યા. પણ આ કોઈ એક રાતમાં થયેલો ફેરફાર નહોતો, લાંબી પ્રક્રિયા હતી.
તો શું રોમન પ્રભાવ સાવ જ ખતમ થઈ ગયો?
ના, જરા પણ નહીં. કેલી આ વાત પર ખૂબ ભાર મૂકે છે. એ કહે છે કે આ નવા જર્મેનિક રાજ્યોમાં પણ રોમન કાયદાની અસર રહી. લેટિન ભાષા, જેમાંથી પછી યુરોપની ઘણી ભાષાઓ બની, વપરાતી રહી. શાસનની પદ્ધતિઓ અને ખ્રિસ્તી ધર્મ, જે રોમન સામ્રાજ્ય દ્વારા ફેલાયો હતો, પણ ટકી રહ્યા.
એટલે રોમ પડ્યું નહીં, પણ એનું સ્વરૂપ બદલાયું એમ.
બરાબર. અને એણે મધ્યયુગીન અને આધુનિક યુરોપનો પાયો નાખ્યો. આ સાતત્ય, આ કન્ટિન્યુટી, એ સમજવી બહુ જરૂરી છે.
આખી ચર્ચા ખરેખર રોમન સામ્રાજ્યની જટિલતાને સરસ રીતે સામે લાવે છે. જો આપણે આમાંથી મુખ્ય વિષયો કે સંદેશાઓ તારવવા હોય ક્રિસ્ટોફર કેલીના વિશ્લેષણમાંથી, તો એ કયા હોઈ શકે?
હા, મને લાગે છે કે ચાર પાંચ મુખ્ય મુદ્દાઓ છે. પહેલો અને કદાચ સૌથી સ્પષ્ટ, રોમન શાસનના બે ચહેરા. એક બાજુ સિદ્ધિઓ, કાયદો, વ્યવસ્થા, સ્થાપત્ય, પેલી પેક્સ રોમાના. રોમ એક ન્યૂનતમ રાજ્ય હતું, જે સ્થાનિક એલિટ્સ પર નિર્ભર હતું, સ્ત્રોત એક. પણ સાથે સાથે એની સંસ્થાઓ અને નીતિઓ ખૂબ લવચીક હતી. એ વિવિધતાને સમાવી શકી અને સમય સાથે બદલાઈ પણ શકી, સ્ત્રોત બે.
અને આ લવચિકતા જ એમના લાંબા શાસનનું રહસ્ય હતું. આપણા ભારતના સંદર્ભમાં પણ આ વિવિધતાનું સંચાલન કેટલું મહત્વનું છે એ આપણે જાણીએ છીએ.
બિલકુલ. ત્રીજો મુદ્દો, એકીકરણની વ્યૂહરચના. રોમે ખાલી જીતવા પર જ ધ્યાન ન આપ્યું, પણ જીતેલા લોકોને ભલે અસમાન રીતે પણ પોતાના સામ્રાજ્યના સાંસ્કૃતિક, આર્થિક અને કાનૂની માળખામાં સમાવી લેવાનો પ્રયાસ કર્યો, સ્ત્રોત બે.
પેલી દુશ્મનોને નાગરિક બનાવવાની વાત, એ અનોખી હતી.
હા, આજના વૈશ્વિકરણના યુગમાં પણ સાંસ્કૃતિક એકીકરણ અને સંઘર્ષના મુદ્દાઓ કેટલા મહત્વના છે, ખરું ને?
ચોક્કસ. અને ચોથો મુદ્દો જે કદાચ સૌથી કઠોર વાસ્તવિકતા છે.
હા, ચોથો પ્રણાલીગત શોષણ, એટલે કે સિસ્ટમમાં શોષણ વણાયેલું હતું. એમનું અર્થતંત્ર લૂંટ, ભારે કરવેરા અને ગુલામી પર ચાલતું હતું. અને એનો ફાયદો કોને મળતો હતો? મુખ્યત્વે રાજ્યને અને પેલા 1% ઉચ્ચ વર્ગને. સ્ત્રોત 1.
આ આપણને સત્તા અને સંપત્તિના કેન્દ્રીકરણ વિશે વિચારવા મજબૂર કરે છે, જે આજે પણ એટલું જ પ્રસ્તુત છે.
બરાબર. અને છેલ્લો પાંચમો મુદ્દો,
એ પેલું પતન નહીં પણ પરિવર્તનવાળું.
હા, પાંચમો, પરિવર્તન અને સ્થાયી વારસો. રોમનું પતન એ અંત નહોતો, પણ એક લાંબુ પરિવર્તન હતું. અને એનો પ્રભાવ એટલો ઊંડો હતો કે એના કાયદા, ભાષા, ધર્મ, શાસનના વિચારો એ આજે પણ આપણી દુનિયાને ક્યાંક ને ક્યાંક આકાર આપી રહ્યા છે. બંને સ્ત્રોતો. ભૂતકાળ ક્યારેય પૂરેપૂરો ભૂસાતો નથી.
કેલીના લખાણોમાં કેટલાક વિચારો એવા છે જે એકદમ ચોટદાર છે, યાદ રહી જાય એવા. આપણે એમને સીધા અવતરણ તરીકે નહીં, પણ એમના મુખ્ય વિચારો તરીકે રજૂ કરીએ તો?
હા, ચોક્કસ. પહેલું વિચાર, જે પેલી પેક્સરોમાનાની ચમક ઉતારી દે છે, એવો વિચાર કે રોમન શાંતિ હિંસામાંથી જન્મી હતી અને એને ટકાવી રાખવા પાછળ એક મોટું લશ્કરી તંત્ર હતું. એટલે કે શાંતિ લાદવામાં આવી હતી, સ્વાભાવિક નહોતી.
બીજો વિચાર, જે ન્યૂનતમ રાજ્યને સરસ રીતે સમજાવે છે, સામ્રાજ્ય એક ફ્રેન્ચાઇઝી ઓપરેશન જેવું હતું, જેનું સંચાલન સ્થાનિક ધનિકોને આઉટસોર્સ કરાયું હતું. આ બતાવે છે કે શાસન કેટલું વિકેન્દ્રિત હતું અને સ્થાનિક ભાગીદારી પર આધાર રાખતું હતું.
બરાબર. ત્રીજો વિચાર, જે રોમની સફળતાનું એક અલગ જ કારણ આપે છે. રોમની સૌથી મોટી સિદ્ધિ કદાચ વિજય નહોતી, પણ એકીકરણ હતી, એટલે કે દુશ્મનોને નાગરિક બનાવવાની એમની ક્ષમતા. આ એમની લવચિકતા અને દીર્ઘદ્રષ્ટિ બતાવે છે.
ચોથો, જે અનુકૂલન પર ભાર મૂકે છે. રોમન સંસ્થાઓ એટલા માટે સફળ થઈ કારણ કે તે જડ નહોતી, પણ સતત બદલાતી રહી અને અનુકૂલન સાભતી રહી, એટલે કે સ્થિરતા માટે પણ પરિવર્તન જરૂરી છે.
અને પાંચમો, જે પેલી પતનની સરળ વાર્તાને નકારે છે. રોમનું પતન એ ખરેખર પતન નહોતું, પણ એક લાંબુ પરિવર્તન હતું, જેણે નવા યુગનો પાયો નાખ્યો. આ ઇતિહાસને એક પ્રવાહ તરીકે જોવાની દૃષ્ટિ આપે છે.
આ બધા વિચારો જાણ્યા પછી આપણા રોજબરોજના જીવન માટે આમાંથી શું શીખવા જેવું છે? શું આ રોમન ઇતિહાસ આપણને આજે પણ કોઈ રીતે ઉપયોગી થઈ શકે?
હા, મને લાગે છે કે ઘણી રીતે. પહેલું તો સત્તા કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે. રોમનો અનુભવ બતાવે છે કે કેવી રીતે મોટી સંસ્થાઓ, સરકારો હોય કે મોટી કંપનીઓ, નિયંત્રણ જાળવી રાખવા માટે સ્થાનિક શક્તિશાળી લોકોનો સહયોગ લે છે, વિચારધારાનો ઉપયોગ કરે છે અને જરૂર પડે બળનો પ્રયોગ પણ કરે છે. આ ડાયનામિક્સ આજે પણ જોવા મળે છે.
બરાબર. બીજું, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને વૈશ્વિકીકરણના સંદર્ભમાં પેલી રોમનાઇઝેશનની પ્રક્રિયા કેવી રીતે રોમન અને સ્થાનિક સંસ્કૃતિઓ ભળી એ આજના ગ્લોબલાઇઝેશનના પડકારો અને તકોને સમજવામાં મદદ કરી શકે છે. શું બહારના પ્રભાવો સ્થાનિક ઓળખને ભૂસી નાખે છે કે પછી નવી મિશ્ર સંસ્કૃતિઓ જન્મે છે? આ સવાલ આજે પણ છે.
ત્રીજું, શાસનના મોડેલો વિશે વિચારી શકાય. કેન્દ્રીય સત્તા અને સ્થાનિક સ્વાયત્તા વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું, વિવિધતાનું સંચાલન કેવી રીતે કરવું, ન્યૂનતમ રાજ્ય સારું કે મોટું રાજ્ય સારું, આ બધા મુદ્દાઓ પર રોમનો ઇતિહાસ આપણને વિચારવા માટે મજબૂર કરે છે.
અને પેલો અસમાનતાનો મુદ્દો પણ ભૂલવો ન જોઈએ.
ચોક્કસ. ચોથું, અસમાનતાની સમજ. રોમનો ઇતિહાસ બતાવે છે કે સમાજ ભયંકર રીતે અસમાન હોવા છતાં લાંબા સમય સુધી ટકી શકે છે, પણ એના પોતાના તણાવ અને ભંગાણ બિંદુઓ પણ હોય છે. આ આપણને આપણા સમાજમાં રહેલી અસમાનતાઓ વિશે વધુ જાગૃત બનાવે છે.
અને છેલ્લે, કદાચ સૌથી મહત્વનું,
પાંચમું, વિવેચનાત્મક રીતે વિચારવાની ક્ષમતા, ક્રિટિકલ થિંકિંગ. કેલીનું કામ આપણને શીખવે છે કે ઇતિહાસની જે સરળ સપાટ વાર્તાઓ આપણને કહેવામાં આવે છે એના પર સવાલ ઉઠાવવા જોઈએ. રાષ્ટ્રીય ગૌરવગાથાઓ હોય કે લોકપ્રિય માન્યતાઓ, એની પાછળની જટિલ વાસ્તવિકતાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
આખી ચર્ચા પછી મારા માટે સૌથી વધુ પ્રભાવિત કરનારી વાત કઈ રહી? કદાચ એ કે આટલી બધી ભવ્યતા અને સિદ્ધિઓની સાથે સાથે કેટલું નિર્દય શોષણ અને અસમાનતા જોડાયેલી હતી. પેલો વિજેતાઓ અને હારનારાઓનો ખ્યાલ મનને ખરેખર હચમચાવી દે છે. આપણે ઘણીવાર ઇતિહાસના માત્ર ઉજળા પાસાને જ યાદ રાખીએ છીએ, નહીં?
હા, એ સાચું છે, અને મારા માટે સૌથી રસપ્રદ બાબત રોમની પેલી અનુકૂલનશીલતા અને એકીકરણની ક્ષમતા રહી. લશ્કરી તાકાત તો ઘણા સામ્રાજ્યો પાસે હતી, પણ બદલાતા સમય સાથે પોતાની જાતને બદલવાની અને બહારના લોકોને પણ પોતાના બનાવવાની જે ક્ષમતા રોમનોએ બતાવી એ ખરેખર અસાધારણ હતી. એ બતાવે છે કે લાંબા ગાળે ટકી રહેવા માટે કદાચ કઠોરતા કરતાં લવચિકતા વધુ જરૂરી છે.
ચોક્કસ. તો અંતિમ બોધપાઠ અનાજ એ જ છે કે રોમન સામ્રાજ્ય કોઈ એક સરળ વાર્તા નથી. એની સફળતા અને એનો વારસો એ અનેક પરિબળોનું જટિલ મિશ્રણ હતું. એમાં નિર્દયી કાર્યક્ષમતા અને પ્રણાલીગત શોષણ હતું, તો સાથે સાથે અનુકૂલન સાધતી સંસ્થાઓ અને એકીકરણની અનોખી વ્યૂહરચનાઓ પણ હતી.
બરાબર. અને એનો પ્રભાવ એટલો ગહન અને બહુપક્ષીય છે કે એને સમજાવ્યા વિના આપણે આપણી આજની દુનિયાને પૂરી રીતે સમજી શકીએ નહીં.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.